એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફરે નીકળવાના છીએ જે આપણને 20મી સદીના ફ્રેન્ચ સાહિત્યના એક મહાન શિખર પર લઈ જશે.
હા, માર્સેલ પ્રુસ્તની અમર કૃતિ અલા રશેર્શ દુ તોં પેર્દુ, એટલે કે વીતેલા સમયની શોધમાં.
બરાબર. પ્રુસ્ત એટલે 1871 થી 1922, એક એવા લેખક જેમને નવલકથાનું સ્વરૂપ જ જાણે બદલી નાખ્યું.
ખરેખર પેરિસના ઉચ્ચ મધ્યમ વર્ગમાં ઉછેર્યા. એમનું સ્વાસ્થ્ય થોડું નાજુક રહેતું, પેલી અસ્થમાની લાંબી બીમારી.
હા, અને એના કારણે જેમને છેવટે એકાંતવાસ સ્વીકારવો પડ્યો, પેલો કોર્ક લાઇન્ડ રૂમ.
હા, અને ત્યાં જ આ મહાન કૃતિનું સર્જન થયું. 7 ભાગોમાં.
7 ભાગોનું મહાકાવ્ય કોઈ સામાન્ય વાત નથી. અને એમાં એમણે જે રીતે ચેતના, સ્મૃતિ, સમય, કલા આ બધાની વાત કરી છે એ અદ્ભુત છે.
આજે આપણે એ જ પ્રયત્ન કરીશું. એમના કથાના સાર સાથે એમની જે અનોખી દ્રષ્ટિ છે સ્મૃતિ અને સમય વિશેની, એને સમજવાનો. ચોક્કસ. અને એ સમયનો સંદર્ભ પણ જોવો પડે. પેલું બેલ એપોકનો અંત અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત. ફ્રાન્સ બદલાઈ રહ્યું હતું.
હા, પેલું કુલીન વર્ગનો અસ્ત અને નવા સમાજનું નિર્માણ અને ડ્રેફસ પ્રકરણનો પ્રભાવ પણ હતો ને. એ પૂર્વગ્રહ, સામાજિક દંભ, એ બધું કૃતિમાં દેખાય છે.
બિલકુલ. પ્રુસ્તના પાત્રો અને એમના અવલોકનોમાં આ બધું ઝીલાયું છે. શરૂઆતમાં તો લોકો આ કૃતિ સ્વીકારી નહોતા શક્યા.
એમ કેમ?
અરે, એની લંબાઈ, એ લાંબા, અત્યંત લાંબા વાક્યો, પછી પેલી ઊંડી આત્મનિરીક્ષણવાળી શૈલી. પ્રકાશકો પણ ગભરાયા હતા. પહેલાં તો ના પાડી દીધી હતી છાપવાની.
ઓહ, પણ પછી તો?
હા, ધીમે ધીમે એનું મૂલ્ય સમજાયું અને બીજા ભાગ માટે તો એમને પેલો પ્રતિષ્ઠિત પ્રિક્સ ગોનકોર્ડ પુરસ્કાર પણ મળ્યો.
વાહ, તો ચાલો આપણે પણ આ સમૃદ્ધ દુનિયામાં ડૂબકી મારીએ. શરૂઆત ક્યાંથી થાય છે આ સફરની?
શરૂઆત થાય છે એક અનામી વાર્તાકારથી. મધ્યમ વયનો છે અને એને ઊંઘ નથી આવતી. એને સતત એવું લાગે છે કે જીવન જાણે વેડફાઈ ગયું છે.
એક ખાલીપાની લાગણી.
હા, અને રાતના એકાંતમાં એ પોતાના ભૂતકાળને યાદ કરે છે. ખાસ કરીને પેલું કોમરે ગામ જ્યાં એનું બાળપણ વીત્યું હતું. પણ એ બધું જાણે વિખરાયેલું છે, તૂટક તૂટક.
અને પછી પેલી ક્ષણ આવે છે જેણે બધું બદલી નાખ્યું, પેલી મેડલિન કેક.
બરાબર. મેડલિન અને ચા એકદમ સામાન્ય ઘટના લાગે, પણ જેવો એણે ચામાં બોળેલી મેડલિનનો ટુકડો મોંમાં મૂક્યો
અને એનો સ્વાદ
ચમત્કાર થયો.
હા,
એકદમ આખો ભૂતકાળ, પેલું કોમરેનું ઘર, રસ્તા, ચર્ચ, બગીચા, બધું જ એટલી તીવ્રતાથી એના મનમાં પાછું આવ્યું જાણે હમણાં જ બન્યું હોય. આ હતી અનૈચ્છિક સ્મૃતિ,
એટલે કે ઇનવોલેન્ટરી મેમરી, જે આપણે ધારીએ ત્યારે યાદ નથી આવતી, પણ કોઈ ગંધ, સ્વાદ કે સ્પર્શથી અચાનક જાગી જાય છે.
બિલકુલ. અને પ્રુસ્તે કહ્યું કે આ જ સાચી સ્મૃતિ છે. જે આપણે જાણી જોઈને યાદ કરીએ છીએ ને, એ તો બુદ્ધિથી ફિલ્ટર થયેલી, થોડી એમ કે ફિકી હોય છે.
જ્યારે આ અનૈચ્છિક સ્મૃતિ એ તો ભૂતકાળના અસલી સત્વને, એને જીવંતતાને પાછી લાવે છે, જાણે સમય થંભી ગયો હોય.
હા, અને આ અનુભવ પછી જ વાર્તાકારને એક આશા જાગે છે કે શું આ રીતે ખોવાયેલા સમયને પાછો મેળવી શકાય? શું કલા આમાં મદદ કરી શકે?
અને આ જ સવાલ આખી નવલકથાનો મુખ્ય આધાર બની જાય છે, ખરું ને? સમય સામેનો સંઘર્ષ.
ચોક્કસ. વાર્તાકારની આખી સફર આ જ છે, ખોવાયેલા સમયને સમજવો, એને પામવો અને છેવટે કલામાં રૂપાંતરિત કરવો.
એમાં મુખ્ય સ્થળો કયા કયા આવે છે?
મુખ્યત્વે 3. એક તો કોમ્બ્રે, જ્યાં બાળપણ અને પેલા 2 રસ્તા, સ્વાનનો માર્ગ અને ગેરમાંતનો માર્ગ, એના વિશ્વને આકાર આપે છે.
સ્વાન એટલે કલા અને પ્રેમ તરફ, અને ગેરમાંત એટલે પેલો ઉચ્ચ સમાજ.
હા, બરાબર. પછી આવે બાલબેક, દરિયા કિનારાનું રિઝોર્ટ, ત્યાં યુવાનીના અનુભવો છે. અને છેલ્લે પેરિસ, ઉચ્ચ સમાજની ચમક અને એનો દંભ.
અને શરૂઆતના પાત્રોમાં માતા અને દાદી, જે ભાવનાત્મક આધાર છે, અને પેલો ચાર્લ્સ સ્વાન.
હા, ચાર્લ્સ સ્વાન, એનું તો પોતાનું એક આખું પ્રકરણ છે, સ્વાન ઇન લવ.
એક સુસંસ્કૃત માણસ, કલાનો જાણકાર, પણ એક સામાન્ય સ્ત્રી ઓડેટ ડી ક્રેસીના પ્રેમમાં સાવ પાગલ થઈ જાય છે.
અને આ કથા ખાલી એક સાઇડ સ્ટોરી નથી, એ વાર્તાકારના પોતાના જીવન માટે એક જાણે અરીસો છે, એક ચેતવણી જેવી.
કઈ રીતે?
જુઓ, સ્વાનનો ઓડિટ માટેનો પ્રેમ એ ઓડિટ કરતા સ્વાનની પોતાની કલ્પનાઓ પર વધારે આધારિત છે. ઓડિટમાં એને બોટીસેલીનું ચિત્ર દેખાય છે.
ઓ, એટલે કલાત્મક દૃષ્ટિ પ્રેમ પર હાવી થઈ જાય છે.
બિલકુલ. અને પછી આવે છે ઈર્ષા, ભયંકર ઈર્ષા, શંકા, પીડા. એ ઓડિટની જાસૂસી કરાવે છે, એની પાછળ પડ્યો રહે છે.
અને અંતે પેલો અફસોસ કે તે મારા પ્રકારની પણ નહોતી. આ પ્રેમની વ્યક્તિલક્ષી બાજુ બતાવે છે, નહીં?
બિલકુલ. અને એ પણ કે બીજાને સંપૂર્ણપણે જાણવું કેટલું મુશ્કેલ, લગભગ અશક્ય છે. આપણે આપણા વિચારો જ બીજા પર આરોપિત કરીએ છીએ.
અને સ્વાન, જે કલાપ્રેમી છે, એ પ્રેમમાં પોતાની સમજ ગુમાવી બેસે છે. જાણે પ્રેમ કલાનો શત્રુ હોય.
કદાચ, પૃષ્ઠ એવું સૂચવે છે. અને આ જ વાત વાર્તાકારના જીવનમાં પણ બને છે. ગિલ્બર્ટ સ્વાન માટેનો એનો કિશોર પ્રેમ, ફરી કલ્પના અને વાસ્તવિકતાનો ટકરાવ.
પછી બાલ્બેકમાં એ ચિત્રકાર એલ્સ્ટિયરને મળે છે.
હા, એલ્સ્ટિયર, જેને શીખવે છે કે કલાકાર સામાન્ય વસ્તુમાં પણ સૌંદર્ય જોઈ શકે છે. અને ત્યાં જ પેલી લિટલ બેન્ડ છોકરીઓ મળે છે, અને એમાંની એક એલ્બર્ટાઇન સિમોનેટ.
એલ્બર્ટાઇન, જે પછીથી બહુ મહત્વની બને છે.
હા, પછી પેરિસમાં ગેરમાંત પરિવારના સંપર્કમાં આવે છે. પેલો ઉચ્ચ વર્ગ, ડચેસ ડી ગેરમાંત. શરૂઆતમાં આકર્ષણ, પણ પછી એની પાછળની શૂન્યતા દેખાય છે.
અને એ જ સમયમાં દાદીનું મૃત્યુ થાય છે, જે બહુ મોટી ખોટ છે એના માટે.
ખૂબ જ મોટી. અને ત્યાં એ બીજા બે જટિલ પાત્રોને મળે છે, મિત્ર રોબર્ટ ડી સેન્ટ લૂપ અને પેલો રહસ્યમય બેરોન ડી ચાર્લેસ.
બેરોન ડી ચાર્લેસ, એનું પાત્ર તો બહુ જટિલ છે ને?
અરે, ખૂબ જ. સોડોમ અને ગોમોરા ભાગમાં એના છુપાયેલા જીવન પરથી પડદો ઉઠે છે. વાર્તાકાર એની સમલૈંગિકતા વિશે જાણે છે.
એનાથી વાર્તાકારને સમાજના દમનો ખ્યાલ આવે છે, જે દેખાય છે એવું હતું નથી.
બરાબર. ચાર્લસમાં કુલીન અભિમાન છે, કલાની સૂઝ છે, ગુપ્ત વાસનાઓ છે, અને અંતે એનું પતન પણ બહુ કરુણ છે. એ જાણે આખા ફ્રેન્ચ કુલીન વર્ગના પતનનું પ્રતીક છે.
અને આ જ સમયમાં એલ્બર્ટાઇન સાથે સંબંધ ગાઢ બને છે, પણ સાથે ઈર્ષ્યા પણ વધે છે.
હા, અને એ સંબંધ તો પછીના ભાગોમાં કેન્દ્ર સ્થાને આવી જાય છે, ખાસ કરીને ધ કેપ્ટિવમાં.
કેપ્ટિવ એટલે કેદી. વાર્તાકાર એલ્બર્ટાઇનને પ્રેમ અને ઈર્ષ્યાને કારણે ઘરમાં જ પૂરી રાખે છે એક રીતે.
હા, એ બહુ એમ કે અસ્વસ્થ કરનારું ચિત્રણ છે. પ્રેમ અહીં માલિકી ભાવ બની જાય છે, સતત શંકા એના ભૂતકાળ વિશે, એના વિચારો વિશે.
શું આ પ્રેમ છે કે ખાલી એક વળગણ?
પૃષ્ઠ આ જ સવાલ ઊભો કરે છે. એ પ્રેમનું કોઈ ગુલાબી ચિત્રણ નથી આપતા. પછી ધ ફ્યુજિટિવ માં એલ્બર્ટાઇન ભાગી જાય છે,
અને પછી એનું મૃત્યુ થાય છે અકસ્માતમાં.
હા, અને પછી વાર્તાકાર શોકની લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. એને યાદ કરે છે, એના વિશે નવી વાતો જાણે છે, અને ધીમે ધીમે ભૂલતો જાય છે.
ભૂલવાની પ્રક્રિયા, એ પણ એટલી જ મહત્વની.
બિલકુલ. અને ત્યારે એને સમજાય છે કે એનો પ્રેમ એલ્બર્ટાઇન માટે ઓછો અને પોતાની કલ્પનાઓ માટે વધારે હતો. પ્રેમ તો જાણે અરીસો છે, પ્રેમીનો પોતાનો.
આ બધું ખૂબ ગહન છે. નુકસાન, સ્મૃતિ, વિસ્મૃતિ, અને આ બધું એને સમયની નજીક લઈ જાય છે, અંતિમ ભાગ તરફ, ટાઈમ રીગેન્ડ.
હા, પુનઃપ્રાપ્ત સમય. વર્ષો વીતી ગયા છે, પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું છે, પેરિસ બદલાઈ ગયું છે, વાર્તાકાર વિરુદ્ધ થઈ રહ્યો છે.
અને એક પાર્ટીમાં જાય છે, પ્રિન્સેસ ડી ગેરમાંતની પાર્ટીમાં.
ત્યાં એ જૂના ચહેરાઓને મળે છે, સ્વાન, ઓડેટ, ગેરમાંત, ચાર્લ્સ. પણ સમય, સમય એમને ખાઈ ગયો છે, વૃદ્ધ, જર્જરિત, ઓળખવા પણ મુશ્કેલ.
આ જોઈને તો એને નિરાશા જ થતી હશે કે સમય બધું નષ્ટ કરી દે છે.
શરૂઆતમાં એવું જ લાગે છે, હતાશા ઘેરી વરે છે. પણ પછી પાર્ટીમાં પ્રવેશતી વખતે જ પેલો ચમત્કાર ફરી થાય છે.
ફરીથી? કેવી રીતે?
એનો પગ એક ઉબળખાબળ પથ્થર પર પડે છે, ચમચીનો અવાજ સંભળાય છે, નેપકિનનો સ્પર્શ થાય છે, અને અચાનક
અનૈચ્છિક સ્મૃતિ, પેલી મેડલિન જેવી જ.
હા, ભૂતકાળની અમુક ક્ષણો, વેનેઝ, બાલ્બેક, એ વર્તમાનમાં જીવંત થઈ જાય છે. ભૂતકાળ અને વર્તમાન એક થઈ જાય છે, સમયનો ક્રમ તૂટી જાય છે.
અને ત્યારે એને સમજાય છે
કે કે ભૌતિક રીતે ભલે સમય બધું નષ્ટ કરે, પણ સ્મૃતિ દ્વારા અને ખાસ તો કલા દ્વારા આ વીતેલી ક્ષણોને, આ શુદ્ધ સમયને પકડી શકાય છે, એને શાશ્વત બનાવી શકાય છે.
એને જીવનનું લક્ષ્ય મળી ગયું, પોતાના અનુભવોને સાહિત્યમાં ઉતારવાનું.
બરાબર. આ પુસ્તક લખવાનો સંકલ્પ અને આ જે પુસ્તક આપણે વાંચીએ છીએ એ જ એ સંકલ્પની પૂર્તિ છે. શરૂઆત અને અંત મળી ગયા, વર્તુળ પૂરું થયું.
અદ્ભુત. આ સમજવા માટે પ્રુસ્તની લખવાની રીત, એમની શૈલી પણ બહુ મહત્વની છે નહીં? પેલી લાંબી જટિલ વાક્ય રચના.
ચોક્કસ. એમના વિષય અને શૈલી એકબીજા સાથે જોડાયેલા છે. એ જે પ્રુસ્તિયન વાક્ય કહેવાય છે એ ખાલી સ્ટાઇલ નથી, એ આપણી ચેતના કેવી રીતે કામ કરે છે, વિચારો, યાદો, લાગણીઓ, એ બધું કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલું હોય છે એ પકડવાનો પ્રયાસ છે.
એટલે એક જ વાક્યમાં ભૂતકાળ, વર્તમાન, વિચાર, લાગણી બધું આવી જાય.
હા. અને પહેલો પુરુષ વાર્તાકાર હોવા છતાં એમાં યુવાન અનુભવ લેનાર અને પરિપક્વ ચિંતક બંનેના આવાજ છે. પછી એમના રૂપકો, ઉપમાઓ એ અલગ અલગ વસ્તુઓ વચ્ચે જોડાણ બનાવે છે. અને એમનું સામાજિક નિરીક્ષણ પણ ગજબનું છે.
તો એમની શૈલી જ એમના વિષયને, સ્મૃતિ, સમય, ચેતનાને બરાબર રજૂ કરે છે.
બિલકુલ. એના વગર આ વાત આટલી અસરકારક રીતે કહી ન શકાઈ હોત.
આટલી મોટી કૃતિમાંથી કોઈ મુખ્ય વિચાર કે અવતરણ જે ખાસ યાદ રાખવા જેવું હોય?
ઘણા છે, પણ એક મને બહુ ગમે છે. ખરી શોધયાત્રા નવી ભૂમિ શોધવામાં નહીં, પણ નવી દ્રષ્ટિ કેળવવામાં રહેલી છે.
વાહ. એટલે બહાર નહીં, અંદર જોવાની વાત.
હા. બીજું પેલું સ્મૃતિ વિશે, જ્યારે ભૂતકાળમાંથી બીજું કંઈ બચતું નથી ત્યારે સ્વાદ અને ગંધ જ સ્મૃતિના વિશાળ માળખાને પોતાની અંદર અકબંધ સાચવી રાખે છે.
અનૈચ્છિક સ્મૃતિની શક્તિ. અને પેલું પ્રેમ વિશે?
હા, પેલું માર્મિક વાક્ય, આપણો પ્રેમ વાસ્તવિક વ્યક્તિ માટે નહીં પણ આપણા મનમાં બનાવેલી છબી માટે હોય છે. આ ત્રણ વિચારો ઘણું કહી જાય છે.
આ પુસ્તક વાંચવાનો અનુભવ કેવો રહે? એની અસર શું થાય?
જુઓ, સરળ નથી, ધીરજ માગી લે, પણ જો તમે એમાં ઉતરો તો એ ખૂબ જ સમૃદ્ધ અને બદલાવ લાવનારો અનુભવ છે. માનવ મનનું પ્રેમ, ઈર્ષા, શોક, યાદો, આ બધાનું એટલું ઊંડું અને સાચું ચિત્રણ ભાગ્યે જ મળે.
એ આપણને આપણી જાત વિશે વિચારતા કરી દે નહીં, આપણી પોતાની યાદો, આપણા સંબંધો.
હા, બિલકુલ. પેલું દાદીના મૃત્યુનું વર્ણન કે એલ્બર્ટાઇનને ગુમાવવાની પીડા, એ બધું બહુ સ્પર્શી જાય છે. અને છેલ્લે એ એવું શીખવી જાય છે કે સામાન્ય જીવનમાં પણ કેટલું ઊંડાણ, કેટલી જટિલતા અને હા, કલા દ્વારા કેટલું સૌંદર્ય છુપાયેલું છે.
કલાની શક્તિ પર વિશ્વાસ અપાવે છે.
ચોક્કસ.
તો આપણા આજના સંવાદના અંતે એક સહિયારું ચિંતન શું હોઈ શકે? આ કૃતિનો શાશ્વત સંદેશ શું છે?
મને લાગે છે કે પ્રુસ્ત આપણને એ શીખવે છે કે વીતેલો સમય સાવ જતો નથી રહેતો, એને કલા અને સ્મૃતિ દ્વારા પાછો મેળવી શકાય છે, એને અર્થ આપી શકાય છે.
અને એ પણ કે જીવનનું સાચું સત્ય અને સુંદરતા કદાચ બાહ્ય ઘટનાઓમાં એટલું નથી જેટલું આપણા આંતરિક અનુભવોમાં અને એને જોવાની આપણી દૃષ્ટિમાં છે. પ્રુસ્ત એ નવી દૃષ્ટિ આપે છે, ખરું ને?
સાચી વાત, બિલકુલ. એજ
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.